ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના વિવેચનાત્મક નિબંધ પર વાત કરવાના છીએ. યશવંત શુક્લનો નિબંધ છે કવિતાનો સમાજ સંદર્ભ.
હા, બહુ જ અગત્યનો નિબંધ.
આપણી આ ચર્ચાનો આધાર રહેશે 1963માં સંસ્કૃતિ સામયિકમાં છપાયેલો એમનો મૂળ લેખ. અને આપણો હેતુ છે શુક્લજીના જે વિચારો છે કવિતા વિશે, એના મૂળ તત્વ એટલે કે શબ્દ વિશે, અને ખાસ તો કવિ કવિતા અને જે વાંચનાર કે સાંભળનાર છે ભાવક, એમના વચ્ચેનો સંબંધ કેવો છે, સમાજના સંદર્ભમાં એનું શું સ્થાન.
બરાબર.
કવિતાને સમજવી એટલે શું, પેલો અવબોધ શબ્દ જે શુક્લજી વાપરે છે, એ બધું સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ.
ચોક્કસ. અને આ વિષય માટે યશવંત શુક્લ જેવા સમર્થ વિવેચકનો આધાર લેવો એ બહુ જ યોગ્ય છે. એમનો જન્મ 1915, અવસાન 1999.
હા,
ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના વિવેચક ગણાય. એમની વિચાર સ્પષ્ટતા, તર્કબદ્ધ દલીલો અને વિષયના મૂળ સુધી જવાની એમની જે રીત છે એ ખરેખર નોંધપાત્ર છે.
અને જે સમયે આ નિબંધ લખાયો એ પણ મહત્વનું છે ને, 1960નો દાયકો.
બિલકુલ. એ સમયે ગુજરાતી કવિતા માટે પણ એક જાતનો સંક્રાંતિ કાળ હતો. નવી પેઢીના કવિઓ હતા, નવા પ્રયોગો થતા હતા,
આધુનિકતાનો પ્રભાવ દેખાઈ રહ્યો હતો.
હા, કવિતાની ભાષા, એનું અર્થઘટન, સમાજમાં એની ભૂમિકા, આ બધા વિશે ઘણી ગંભીર ચર્ચાઓ ચાલતી હતી. અને એવા માહોલમાં શુક્લજીનો આ નિબંધ આવે છે. કવિતાનું સ્વરૂપ અને એનું સામાજિક પાસું બંનેને સમજવાનો એક બહુ મહત્વનો પ્રયાસ.
શુક્લજી શરૂઆત જ બહુ રસપ્રદ રીતે કરે છે, એકદમ અણધાર્યા ઉદાહરણથી. પેકિંગ મ્યુઝિયમની વાત કરે છે.
હા, આજનું બેઇજિંગ,
તેની 9મી સદીની એક હાથીદાંતની સાદડી.
અને વર્ણન એવું કરે છે કે જો કોઈ કહે નહીં ને તો ખબર જ ના પડે કે હાથીદાંતની છે.
અચ્છા,
લાગે જાણે ઘાસમાંથી જ બનાવી હોય એટલી હદ્દે ની ગૂંથણી, રંગ, દેખાવ, બધું જ કુદરતી ઘાસની સાદડી જેવું. એકદમ ભ્રમ થઈ જાય.
પણ આ ઉદાહરણ ખાલી કલાકારીના વખાણ માટે નથી આપ્યું એમણે.
ના ના, એનાથી એ કલાના એક મૂળભૂત સિદ્ધાંત પર આવે છે. બરાબર. એ કહેવા માગે છે કે કલાકારની ખરી કસોટી, એની સિદ્ધિ શામાં છે, તો કે એનું જે માધ્યમ છે, જે ઉપાદાન છે, એના પર એ કેટલો કાબુ મેળવી શકે છે એમાં.
ઉપાદાન એટલે મટીરિયલ.
હા, અહીં ઉપાદાન શું? હાથીદાંત. હવે હાથીદાંત કેવો પદાર્થ? મોંઘો, દુર્લભ તો ખરો જ, પણ મુખ્યત્વે કઠણ, અણનમ, એને સહેલાઈથી વાળી ન શકો.
અને કલાકારે શું કર્યું?
કલાકારે એ કઠણ અક્કડ પદાર્થને એવી રીતે કાબૂમાં લીધો, એવો ઘાટ આપ્યો કે દેખાવમાં અને સ્પર્શના ભ્રમમાં એ સાવ સામાન્ય, નરમ, સસ્તા ઘાસ જેવો લાગે.
મતલબ હાથીદાંતના હાથીદાંતપણા પર જ વિજય મેળવ્યો.
બિલકુલ. એના મૂળ સ્વભાવને ઓળંગી ગયા, માધ્યમ પર પ્રભુત્વ મેળવ્યું, એની મર્યાદાઓને અતિક્રમી ગયા. આ જ કલા છે.
બહુ સરસ વાત. તો આ જ તર્ક હવે કવિતા પર કેવી રીતે લાગે? કવિનું ઉપાદાન શું ગણાય?
કવિનું ઉપાદાન એટલે શબ્દ. જેમ પેલો શિલ્પી પથ્થર વાપરે, ચિત્રકાર રંગ વાપરે, એમ કવિ શબ્દ વાપરે.
પણ શબ્દ કે પથ્થર જેવો ભૌતિક નથી.
ના, શબ્દ તો મૂળભૂત રીતે એક સંકેત છે, સિગ્નલ. એ પોતે વસ્તુ નથી, એ વસ્તુ તરફ ઇશારો કરે છે. ભાવ પોતે નથી, ભાવનો સંકેત છે.
અને આ સંકેત વ્યક્તિ બનાવે છે કે સમાજ?
આ સંકેત સામાજિક છે. ભાષા એ કોઈ એક વ્યક્તિની નથી, એ આખા સમાજનો વારસો છે. દરેક શબ્દનો એક ચોક્કસ સમાજે સ્વીકારેલો, રૂઢી થઈ ગયેલો અર્થ હોય, જેને શુક્લજી રૂઢાર્થ કહે છે.
જેમ કે ખુરશી કહીએ એટલે એક ચોક્કસ વસ્તુ મનમાં આવે.
બરાબર, એનો રૂઢાર્થ. પણ કવિ જ્યારે કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એ માત્ર આ રૂઢિગત અર્થ કે ખાલી શબ્દના અવાજનો ઉપયોગ નથી કરતો.
તો શું કરે છે?
કવિ તો શબ્દોને એવી રીતે ગોઠવે, એમની વચ્ચે એવા નવા સંબંધો ઊભા કરે કે એમાંથી એક સાવ જુદી જ ભાવ સૃષ્ટિ રચાય, એક અલગ જ અનુભૂતિનું, સંવેદનાનું જગત બને.
એનું લક્ષ્ય શબ્દોની માળા બનાવવાનું નથી, પણ ભાવની સૃષ્ટિ બનાવવાનું છે.
ચોક્કસ. શબ્દના માધ્યમથી ભાવકને એક ખાસ અનુભવ કરાવવાનો છે.
તો આનો મતલબ એમ થયો કે કવિતામાં પેલો સમાજનો આપેલો રૂઢિગત અર્થ છે એનું કંઈક રૂપાંતર થાય છે.
હા, અહીં શુક્લજી પેલો એમનો બહુ જ જાણીતો અને મહત્વનો વિચાર મૂકે છે.
કયો?
કે કવિતામાં શબ્દ સંકેતનો પણ સંકેત બની જાય છે.
સંકેતનો પણ સંકેત? થોડું અઘરું લાગે છે, સમજાવશો?
જરૂર. જુઓ, શબ્દ પોતે એક સંકેત છે જ, બરાબર? કોઈ વસ્તુનો કે ભાવનો.
હા,
પણ કવિતામાં શું થાય છે, એ જ શબ્દ એના મૂળ સંકેત એટલે કે રૂઢાર્થથી આગળ વધી જાય છે. કવિએ જે આખી ભાવસૃષ્ટિ રચી છે એના સંદર્ભમાં એક નવા જ બીજા સ્તરના સંકેત તરીકે કામ કરવા લાગે છે.
એટલે જાણે પેલો રોજબરોજનો અર્થ,
હા, પેલો ઘસાયેલો સામાન્ય અર્થ જાણે ઓગળી જાય. શુક્લજી વિલય શબ્દ વાપરે છે.
વિલય પામે અને એની જગ્યાએ,
એની જગ્યાએ કવિતાના એક ખાસ વાતાવરણમાં એ જ શબ્દ એક નવો, એકદમ ફ્રેશ કાવ્યાત્મક અર્થ ધારણ કરે.
પેલી હાથીદાંતની સાદડી જેવું થયું ને, ત્યાં હાથીદાંતનું હાથીદાંત પણ ઓગળી ગયું અને ઘાસ દેખાયો.
બરાબર.
અહીં શબ્દનો રૂઢાર્થ ઓગળી ગયો અને કાવ્યાત્મક ભાવ દેખાયો. જેમ કે ચાંદની શબ્દનો રૂઢાર્થ ચંદ્રનો પ્રકાશ છે.
હા,
પણ કવિ જ્યારે કહે કે તારા સ્મિતમાં ચાંદની રેલાય, ત્યારે ચાંદની ફક્ત પ્રકાશ નથી રહેતી.
ના ના, એ તો શીતળતા, સૌંદર્ય, પવિત્રતા, આહલાદકતા, કેટલા બધા ભાવોનો સંકેત બની જાય.
શબ્દ એ જ, પણ કાવ્યાત્મક સંદર્ભે એનો અર્થ અને એની અસરકારકતા સાવ બદલી નાખી.
બિલકુલ. અને આ જ કવિની ખરી સિદ્ધિ છે. એ ભાષા જે સમાજનું ઉપાદાન છે એનો ઉપયોગ કરીને એવી અનુભૂતિ કરાવે છે જે સામાન્ય વ્યવહારની ભાષા ન કરાવી શકે. શબ્દના રૂઢાર્થનું આ અતિક્રમણ, એનાથી આગળ જવું, એ જ કવિતાની ઓળખ છે.
પણ આ વાત સાંભળીને એક બીજો સવાલ મનમાં આવે. જો કવિતામાં શબ્દનો રૂઢિગત અર્થ આમ ઓગળી જતો હોય, તો શું કવિતામાં અર્થ શોધવાનો પ્રયત્ન જ નકામો છે? ખાસ કરીને આજકાલની આધુનિક કવિતા વિશે ઘણીવાર આવી વાત સંભળાય છે કે ભાઈ, એનો કોઈ ચોક્કસ અર્થ ન હોય અથવા અર્થનું એટલું મહત્વ જ નથી. શુક્લજીનું શું માનવું છે આ વિશે?
ના ના, શુક્લજી આ મુદ્દે તો બહુ જ સ્પષ્ટ છે અને બહુ આગ્રહી પણ છે.
શું કહે છે?
એ ભારપૂર્વક કહે છે કે જુઓ, જ્યાં સુધી કવિતાનું માધ્યમ શબ્દ છે, ત્યાં સુધી એમાં અર્થ તો રહેવાનો રહેવાનો ને રહેવાનો જ.
કારણ કે શબ્દનું કામ જ અર્થ આપવાનું છે.
બરાબર. અર્થની સંપૂર્ણ બાદબાકી એ શક્ય જ નથી. પણ હા, અહીં અર્થ શબ્દને શુક્લજી જરા જુદી રીતે, વધુ વ્યાપક રીતે જુએ છે.
એટલે
એમના મતે કવિતાનો અર્થ એટલે ખાલી કોઈ બૌદ્ધિક વિચાર કે તાર્કિક મર્મ નહીં.
તો પછી શું?
કાવ્યાત્મક અર્થમાં તો શબ્દ દ્વારા જે કંઈ સૂચવાય છે એ બધું જ આવી જાય. શબ્દનો અવાજ, એનો નાદ,
સાઉન્ડ,
એનો લય, રિધમ, એનાથી જે ચિત્રો મનમાં ઊભા થાય, ઇમેજરી, અને સૌથી અગત્યનું, એના દ્વારા જે ભાવ વ્યક્ત થાય કે સૂચિત થાય,
ઇમોશન, ફીલિંગ,
હા, આ બધું જ મળીને કવિતાનો અર્થ બને છે. એટલે એમની દ્રષ્ટિએ અર્થહીન કવિતા જેવી કોઈ ચીજ શક્ય જ નથી. શબ્દ વાપર્યો એટલે કોઈક ને કોઈક સ્તરે અર્થ તો ઊભો થવાનો જ.
બરાબર. તો પછી કવિતાની સાચી કસોટી શું ગણવી? જો અર્થ અનિવાર્ય જ છે, તો શું બધા અર્થ સરખા? શુક્લજી અહીં અર્થ કરતા એક બીજા શબ્દ પર વધારે ભાર મૂકે છે, અવબોધ.
હા, અવબોધ.
આ અવબોધ એટલે શું? કોમ્પ્રિહેન્શન.
હા, કહી શકાય. અવબોધ એ શુક્લજીના વિવેચનમાં ચાવીરૂપ શબ્દ છે. અવબોધ એટલે શું? તો કે કવિએ પોતાની કવિતા દ્વારા જે ભાવ સૃષ્ટિ, જે સંવેદનાનો અનુભવ રજૂ કર્યો છે, એ ભાવકના મનમાં, ભાવકના ચિત્તમાં સફળતાપૂર્વક પહોંચે, ટ્રાન્સમિટ થાય, ભાવક એને મૂળભૂત રીતે સમજી શકે.
એટલે કવિ જે કહેવા માંગે છે, જે ફીલ કરાવવા માંગે છે,
એ ભાવક સુધી પહોંચે, ભાવક એને પકડી શકે, એની સાથે જોડાઈ શકે, આ છે અવબોધ.
અને શુક્લજી માટે આ બહુ અગત્યનું છે.
ખૂબ જ. શુક્લજી માને છે કે કવિતાની પહેલી અને અનિવાર્ય શરત જ એ છે કે તે અવબોધક્ષમ હોવી જોઈએ, સમજાય તેવી હોવી જોઈએ.
જો સમજાય જ નહીં તો?
જો કોઈ રચના એવી હોય કે ભાવકને એ સદંતર સમજાય જ નહીં, એનો કશું અવબોધ જ ન થાય, ભાવકના મનમાં કશું ઉગે જ નહીં, તો પછી એ રચના કાવ્ય તરીકે કેટલી સફળ કહેવાય? એ જ સવાલ છે.
એના કવિત્વ સામે જ પ્રશ્ન ઊભો થાય.
બરાબર. એટલે કવિતાનું મૂલ્યાંકન ખાલી એના અર્થ પર નહીં, પણ એની અવબોધ થવાની ક્ષમતા પર થવું જોઈએ. અને આ અવબોધ છે ને, એ કવિ અને ભાવક વચ્ચેનો પુલ જેવો છે.
આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે કોઈ કવિતા વાંચીએ ને તો મુશ્કેલી પડે.
હા, થાય એવું.
ક્યારેક લાગે કે કવિ શું કહેવા માંગે છે એ પૂરેપૂરું સમજાતું નથી. અથવા તો એક જ કવિતાના 10 લોકો 10 જુદા અર્થ કાઢે તો શું આને અવબોધનો અભાવ કહેવાય?
અહીં શુક્લજી ફરી એક બહુ જ સરસ સૂક્ષ્મ પણ અગત્યનો ભેદ પાડે છે.
શેની વચ્ચે?
અવબોધ કોમ્પ્રિહેન્શન અને અર્થઘટન ઇન્ટરપ્રિટેશન, આ બે અલગ વસ્તુઓ છે.
અચ્છા.
અવબોધ એટલે કવિતા મૂળભૂત રીતે શું કહેવા માંગે છે, એનો ભાવ શું છે, એનો ભાવકને ખ્યાલ આવવો, એ પહેલી પ્રાથમિક સમજ છે, કવિતા સાથેનું પહેલું કનેક્શન.
અને અર્થઘટન?
અર્થઘટન એટલે એ જે સમજાયું એ ભાવસૃષ્ટિનો ઊંડો અર્થ શું છે એ તારવવું, એના જે ગર્ભિત ઇશારા છે એને સમજવા, એનું વિશ્લેષણ કરવું.
એટલે એમ બની શકે કે અવબોધ બધાને સરખો થાય પણ અર્થઘટન જુદા જુદા હોય.
ચોક્કસ, બની શકે અને બને જ છે, અને એ સ્વાભાવિક પણ છે.
શુક્લજી, આના માટે પેલું સુંદરમનું જાણીતું કાવ્ય તે રમ્ય રાત્રેનું ઉદાહરણ આપે છે ને?
હા, બહુ પ્રખ્યાત ઉદાહરણ છે. એ કાવ્ય વાંચો એટલે એની મૂળ ભાવસ્થિતિ, પેલી સુંદર રાત, પુરુષ પાત્રની કંઈક મૂંઝવણ જેવી સ્થિતિ, સ્ત્રી પાત્રની સહજતા, આટલું તો લગભગ દરેક સંવેદનશીલ વાંચનારને સમજાઈ જાય.
આ થયો અવબોધ.
બરાબર, આ પ્રાથમિક અવબોધ થઈ ગયો. પણ પછી આવે અર્થઘટનનો સવાલ, કે આ મૂંઝવણ અને સહજતાનો મતલબ શું? શું પુરુષ વધુ પડતો સંસ્કારી સંકોચવાળો છે અને સ્ત્રી વધુ મુક્ત છે? શું આ પ્રકૃતિ અને નીતિનો સંઘર્ષ છે કે ખાલી એક ક્ષણિક મનોદશાનું ચિત્ર છે?
આવા તો કેટલાય અર્થઘટનો શક્ય છે અને થયા પણ છે.
હા, તો શુક્લજી કહે છે કે આ જે જુદા જુદા મંતવ્યો છે એ અર્થઘટનના લેવલ પર છે, અવબોધના લેવલ પર નહીં. કવિતા મૂળભૂત રીતે તો ભાવક સુધી પહોંચી જ છે, એનો અવબોધ થયો જ છે.
પણ એનો ગુડ અર્થ શું, એનો મેસેજ શું, એ વિશે અલગ અલગ અભિપ્રાય હોઈ શકે.
અને કદાચ સારી કવિતાની એ નિશાની પણ છે કે એ કોઈ એક સીધા સપાટ ગણિતના દાખલા જેવા જવાબમાં બંધાઈ નથી જતી.
હા, એ અર્થઘટનની શક્યતાઓ ખુલ્લી રાખે છે.
બરાબર, પણ એ શક્યતાઓ ઉદ્ભવે ક્યારે? જ્યારે પેલો મૂળભૂત અવબોધ થયો હોય ત્યારે જ. જો અવબોધ જ ન થયો હોય તો અર્થઘટનનો તો સવાલ જ નથી આવતો.
સાચી વાત છે.
અને આ જે અવબોધની પ્રક્રિયા છે ને, એ કંઈ વન વે ટ્રાફિક નથી.
એટલે
કે એ ખાલી કવિની રચના પર જ આધાર નથી રાખતી, એમાં ભાવકનો પણ એટલો જ સક્રિય સહકાર જરૂરી છે, અનિવાર્ય છે.
ભાવકનો રોલ પણ મહત્વનો છે.
ખૂબ જ. કવિ ભલેને ગમે તેટલી ઉત્તમ રચના કરે પણ જો સામે ભાવક પાસે એને ઝીલવાની સંવેદનશીલતા જ ન હોય,
રસ ન હોય,
રસવૃત્તિ ન હોય, એને સમજવા માટેની થોડી બૌદ્ધિક સજ્જતા ન હોય, કલ્પનાશક્તિ ન હોય, તો અવબોધ થવો મુશ્કેલ બની જાય. એટલે કવિતાની સફળતામાં ભાવકનો ફાળો પણ એટલો જ મહત્વનો ગણવો પડે.
એટલે પેલી વાત ખરી કે કવિ કદાચ પોતાના આનંદ માટે લખે, નિજાનંદ માટે. કહેવાય છે ને કે કવિ પોતે જ પોતાની કવિતાનો પહેલો ભાવક હોય છે.
હા, એ શક્ય છે અને હોય પણ છે. પણ શુક્લજી અહીં ટીએસ એલિયટના એક વિચારનો હવાલો આપીને બહુ મહત્વની વાત ઉમેરે છે.
શું કહે છે એલિયટ?
એલિયટ કહે છે કે ઉત્તમ કવિતા ક્યારે સંપૂર્ણપણે અંગત, પ્રાઇવેટ ન હોઈ શકે. એમાં ક્યાંક ને ક્યાંક સામાજિકતાનો અંશ તો રહેવાનો જ.
કેમ એવું?
કારણ કે કવિ જે ભાષા વાપરે છે એ કોની છે? સમાજની. જે ભાવો વ્યક્ત કરે છે એ કેવા છે? માનવ સહજ. જે અનુભવો વર્ણવે છે એ ક્યાંક ને ક્યાંક બીજા માણસોના અનુભવ સાથે જોડાયેલા હોય જ છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો શુક્લજી બહુ ભારપૂર્વક કહે છે કે કવિતા એ માત્ર કવિની અંગત આત્મનેપદી પ્રવૃત્તિ નથી.
આત્મનેપદી એટલે
કે માત્ર પોતાના માટેની. એના કરતાં કવિતા એ કવિ અને ભાવક બંનેને સાંકળતી, બંને માટેની એક ઉભયપદી પ્રવૃત્તિ છે. ઉભય એટલે બંને.
અચ્છા, આત્મનેપદી અને ઉભયપદી.
હા, જો કવિતા એવી હોય કે કવિ લખે ને કવિ જ સમજે, બીજા કોઈ સુધી પહોંચે જ નહીં, એનો અવબોધ જ શક્ય ન બને, તો શુક્લજી કહે છે કે એનું કવિત્વ જ શંકાસ્પદ બની જાય.
કવિતાની સાર્થકતા એના સંક્રમણમાં છે, બીજા સુધી પહોંચવામાં.
બરાબર, અને આ જ એનો સામાજિક સંદર્ભ છે. આ રીતે જુઓ તો કવિતા એ કવિ અને ભાવક એટલે કે સમાજ એ બંને વચ્ચેનો એક અનોખો સંવાદ બની રહે છે.
શુક્લજી એ પણ નોંધે છે ખરા કે એમના સમયમાં જે આધુનિક કવિતા હતી, જે નવા પ્રયોગો થતા હતા, એ ક્યારેક કદાચ વધુ પડતી આત્મલક્ષી બની જતી હતી.
હા, એ સ્વીકારે છે.
જાણે કવિનો ભાર પોતાના અંગત સંતોષ આત્મતોષ પર વધારે હોય એવું લાગતું, અને એના લીધે સામાન્ય ભાવક માટે એનો અવબોધ કરવો થોડો અઘરો બનતો હતો.
હા, એ વાસ્તવિકતાની નોંધ લે છે. આધુનિક પ્રયોગોની જરૂરિયાત અને મહત્ત્વ એ સ્વીકારે છે, પણ સાથે સાથે પેલી કવિતાની મૂળભૂત શરત અવબોધ એને ભૂલવી ન જોઈએ, એની સામે ચેતવણી પણ આપે છે.
લાલબત્તી ધરે છે.
હા, કે ભાઈ આત્મલક્ષિતા અને પ્રયોગશીલતા એટલી બધી ન વધી જાય કે કવિતા ભાવકથી સાવ વિખૂટી જ પડી જાય.
તો આટલી બધી ચર્ચા પછી અંતે શુક્લેજી કયા નિષ્કર્ષ પર આવે છે? શું છે કવિતા અને સમાજનો સંબંધ, અને કવિતાની સફળતાનો આધાર શું?
મૂળ નિષ્કર્ષ તો પેલો જ, કવિતાની પહેલી અને અનિવાર્ય શરત અવબોધ છે,
ભાવક સુધી પહોંચવું.
હા, કવિના મનમાં જે ભાવ, જે અનુભૂતિ, જે વિચાર જન્મ્યો છે, એ શબ્દના માધ્યમથી એની રૂઢિગત મર્યાદાઓને ઓળંગીને ભાવકના ચિત્ત સુધી પહોંચવો જોઈએ, સંક્રાંત થવો જોઈએ. આ સંક્રાંતિ જ કવિતાને સાચી ઠેરવે છે.
અને આ સંક્રાંતિ માટે બંને પક્ષે તૈયારી જોઈએ.
બરાબર. કવિએ શબ્દ પર કાબૂ મેળવીને ભાવસૃષ્ટિ રચવાની છે, અને ભાવકે પોતાની સંવેદનશીલતા અને કલ્પનાથી એને ઝીલવાની છે.
તો આ બધાનો સાર એ થયો કે કવિતા એ ખાલી શબ્દોની ગોઠવણી નથી.
ના, જરાય નહીં.
એ તો સંવેદનાના આદાન પ્રદાનનું, ભાવના સંચારનું એક બહુ જ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ છે, જે વ્યક્તિને અને સમાજને જોડે છે.
એકદમ સાચી વાત. ચાલો આપણે શુક્લજીના આ નિબંધના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર ટૂંકમાં યાદ કરી લઈએ, એટલે એકદમ સ્પષ્ટ થઈ જાય.
હા, ચોક્કસ.
પહેલું, કવિતા શબ્દના જે સામાન્ય રૂઢિગત અર્થ છે એનાથી આગળ જાય છે, એનું અતિક્રમણ કરે છે. શબ્દને સંકેતનો પણ સંકેત બનાવી દે છે, અને એના દ્વારા એક નવી ખાસ ભાવસૃષ્ટિ ઊભી કરે છે. આ કવિનું મુખ્ય કામ અને સિદ્ધિ.
બરાબર.
બીજું, કવિતાની સાર્થકતા, એનું મૂલ્ય એના અવબોધ પર આધાર રાખે છે. એ ભાવક સુધી પહોંચવી જોઈએ, એના મનમાં સંવેદનો જગાવવી જોઈએ અને મૂળભૂત રીતે સમજાવવી જોઈએ. જો અવબોધ જ ના થાય તો એના કવિત્વ પર પ્રશ્નાર્થ છે. અને ત્રીજું, કવિતા એ ખાલી કવિની અંગત વાત નથી, આત્મનેપદી નથી, પણ એ એક સહિયારી, ઉભયપદી પ્રવૃત્તિ છે,
કવિ અને ભાવક બંને માટેની.
હા, એ બંનેને સંવેદનાના સ્તરે જોડે છે, અને આ રીતે જ એનું સામાજિક પાસું અનિવાર્ય બને છે. કવિતા ભાષા દ્વારા સમાજ સાથે જોડાયેલી જ રહે છે.
ખૂબ સરસ. ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકની અને આજે પણ એટલી જ મહત્વની ચર્ચા. શુક્લજીના વિચારોની પ્રસ્તુતતા આજે પણ ઓછી નથી થઈ.
સાચી વાત છે.
પણ એક છેલ્લો વિચાર આપણે આ ચર્ચા પૂરી કરીએ એ પહેલાં, શુક્લજીએ આ નિબંધ લખ્યો 1963માં.
હા, ઘણો સમય થઈ ગયો.
ત્યારથી અત્યાર સુધીમાં તો દુનિયા કેટલી બદલાઈ ગઈ. આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ.
બરાબર. આજે અભિવ્યક્તિના માધ્યમો જુઓ તો કેટલા બધા વધી ગયા છે. સોશિયલ મીડિયા છે, બ્લોગ્સ છે, વિડીયોઝ છે, પોડકાસ્ટ છે,
અસંખ્ય માધ્યમો.
શબ્દોનો વપરાશ પણ બદલાયો છે, એની અસર, વાતચીતની રીતો, બધું જ બદલાઈ રહ્યું છે. ટૂંકા મેસેજ, ઇમોજી, મીમ્સ, આ બધું પણ કમ્યુનિકેશનનો ભાગ છે.
તો સવાલ એ થાય કે આજના આ નવા સંદર્ભમાં યશવંત શુક્લનો પેલો અવબોધનો વિચાર અને કનિતાનો સમાજ સંદર્ભ એ કેટલો સુસંગત રહે છે? શું શબ્દ, ભાવ અને ભાવક વચ્ચેના સંબંધના સ્વરૂપો બદલાઈ રહ્યા છે? શું અવબોધ થવાની પ્રક્રિયાના કોઈ નવા રસ્તા ખુલી રહ્યા છે, કે પછી મૂળભૂત સિદ્ધાંતો તો એ જ રહે છે ભલેને માધ્યમો ગમે તેટલા બદલાય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.